તારીખ 16/6/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 326, 327 અને 328 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137
રાગ ને જ્ઞાન નું જ્ઞેય તો બનાવવું ને, અથવા કોઈ પણ જ્ઞેય ને જ્ઞાન નું જ્ઞેય જ બનાવવું ને, એમ પ્રશ્ન છે. ઉત્તર, રાગ કો જ્ઞાન કા જ્ઞેય બનાને કો જાતે હૈ યહ દ્રષ્ટિ હી ગલત હૈ. ખુદ કો જ્ઞેય બનાયા તો રાગ ઉસમે જુદા જણિષ્ઠા હી હૈ. રાગ કો જ્ઞેય ક્યાં બનાના, એ તો જ્ઞેય થઈ જ ગયો, એમ કે છે બનાવવું ક્યાં છે, છે જ તો છે, એ થઈ જવું જોઈએ. કઈ રીતે થાય કે સ્વને સ્વજ્ઞેય બનાવો, તો પોતાને જો સ્વજ્ઞેય બનાવો તો રાગાદી અન્ય ભદ્રવ્ય ભાવ છે, પરજ્ઞેય તરીકે આપોઆપ જ રહી ગયા. બનાવવું ક્યાં પ્રશ્ન છે, ટોન એવો છે એની અંદર કે રાગ ને જ્ઞેય બનાવવાનો પુરુષાર્થ કરવાનું કોઈ જાણે પૂછે છે, પૂછનારના પ્રશ્નમાં એ છે કે રાગ ને હું જ્ઞેય બનાવવાનો પુરુષાર્થ કરું ને, ત્યારે પોતે ઉત્તર એમ આપે છે કે તું તને સ્વસ્વરૂપને સ્વજ્ઞેય બનાવને, સ્વને પોતાને સ્વજ્ઞેય બનાવતા પર જ્ઞેય રહી જશે, બનાવવું નહીં પડે, પર જ્ઞેય દ્રષ્ટિકોણમાં જાય છે ત્યારે ટેમ્પરરી થાય છે, અને એક અભિપ્રાય નો વિષય કાયમી અભિપ્રાય નો પણ થઈ જાય છે. એમ અભિપ્રાયમાં ના બે અર્થ નીકળે છે, જુદી જુદી વાક્ય રચનામાં કે પ્રસંગે જુદા જુદા પ્રકરણમાં પ્રકરણ અનુસાર એનો અર્થ નીકળે. અહીંયા આ દ્રષ્ટિકોણ છે તો અહીંયા એટલા પૂરતી જ વાત છે, તો દ્રષ્ટિકોણનો અર્થ અભિપ્રાય પણ થાય અને દ્રષ્ટિકોણ પણ થાય, અને એક અભિપ્રાય કાયમ છે કે આ તો ફિક્સ અભિપ્રાય છે, આમાં અભિપ્રાયમાં ફેર નહીં પડે ત્રણેય કાળે, એમ પણ બે રીતે અભિપ્રાયના અર્થ નીકળે છે. અભિપ્રાયનું આપણે જે પ્રકરણ થયું એમાં જ્યાં જે પ્રકરણમાં જેટલી મર્યાદામાં એ અભિપ્રાયનો અર્થ સૂચન થતું હોય એટલું જાણવો, એટલે અભિપ્રાયનો અર્થ થોડો વિશાળ છે. એક અભિપ્રાય શબ્દ પકડીને એનો અર્થ પકડી લઈએ અને પછી છોડે ને તો ક્યાંક મુશ્કેલી પડે, એમ નહીં દ્રષ્ટિકોણ નો અર્થ થાય છે પર્ટિક્યુલર એંગલ, ખાસ આ દ્રષ્ટિકોણ થી આ એંગલ થી આ વ્યૂ પોઈન્ટ થી જોઈએ તો આમ છે, તો ત્યાં એવો અભિપ્રાય રાખીને જોવે છે. એનો અર્થ શું છે કે એવા અભિપ્રાય પૂર્વક જોવે છે, એવો શબ્દ વપરાય ખરો. આશયના સંદર્ભમાં પણ આવે છે, અહીંયા આવો આશય છે એટલે અહીંયા આવો અભિપ્રાય છે, એવા સંદર્ભમાં પણ આવે છે. નિર્ણયના સંદર્ભમાં પણ આવે છે, દ્રષ્ટિકોણના સંદર્ભમાં પણ આવે છે, આશયના સંદર્ભમાં પણ આવે છે, એમ અનેક સંદર્ભમાં આવે છે. એટલે એ તો એ વિષય ઉપર જ્યારે વાત ચાલે ત્યારે તો જ્યાં જ્યાં જે હોય ત્યાં તે એટલા લાગુ કરતા આવડે નહીં, તો પછી કંઈકનું કંઈક થઈ જાય, એકની જગ્યાએ બીજું આવી જાય, એવું નહીં થયું. શું કહો છો? જે વિષય સૈદ્ધાંતિક હોય જે ત્રિકાળ ત્રિકાળી સિદ્ધાંતો જેને કહેવાય, વસ્તુનું સ્વરૂપ દર્શાવતા હોય, એવા જે સિદ્ધાંતો હોય એ સિદ્ધાંત મુજબનો અભિપ્રાય, એ તો ત્રિકાળી ફિક્સ અભિપ્રાય થઈ ગયો. પણ એ સિવાયના બીજા કોઈ પ્રસંગોમાં અભિપ્રાય શબ્દનો પ્રયોગ હોય તો ત્યાં દ્રષ્ટિકોણના અર્થમાં છે કે આશયના અર્થમાં છે કે કેવી રીતે છે, ભાવાર્થના અર્થમાં છે, કેવા અર્થમાં વાત કરી છે એ સમજવું. નિર્ણાયક શંકર દોષ એવી ભૂંડરી જાય છે. હું સામે એક મકાન છે, બારે દરવાજામાંથી કોઈ મકાન દેખાય છે કે સામે એક મકાન બંધ પડેલું છે, હું એને જાણું છું, એમાં હું દોષ થયો કે હું એને જાણું છું એમાં મને એ સારું છે એવો પણ ભાવ નથી, એ ખરાબ છે એવો પણ ભાવ નથી, હું જ્ઞાતા ભાવે જાણું છું, શું દોષ શું એની અંદર? કે જ્ઞાતા ભાવે તો જાણતો નથી, પણ જો જ્ઞાતા ભાવે જાણતો નથી તો હું રાગ દ્વેષ પણ કરતો નથી, તો પછી દોષ કેવો થયો? કે એને જાણું છું એમ જ્ઞેયના અવલંબને જ્ઞેય સાથે એકત્વ જ્ઞાન સાધે છે એ જ્ઞેયજ્ઞાયક શંકર દોષ. જ્ઞેયજ્ઞાયક શંકર દોષ 31મી ગાથામાં લીધું ને, જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મા, એમાં જ્ઞેયજ્ઞાયક શંકર દોષ અને ભાવે ભાવક શંકર દોષ બે પ્રકારના પર્યાયમાં એકત્વના દોષ થાય છે. એકત્વ એટલે શંકર પણ મિશ્ર પણ. તો ભાવ્ય ભાવકમાં તો રાગ દ્વેષ છે, જ્યાં ભાવ્ય ભાવક પણ છે ત્યાં રાગ દ્વેષ છે. હડતાલ છે આજે, બંધ છે આજે. ભાવ્ય ભાવક પણ છે ત્યાં રાગ દ્વેષ છે, પણ આમાં રાગ દ્વેષ ન દેખાય. માણસ પોતાના આંગણે ઊભો છે ને આખો ટ્રાફિક જાય છે, કેટલાય વાહનો પસાર થાય છે, હવે એ દેખાઈ ગયા, ન રાગ કર્યો ન દ્વેષ કર્યો, તો કઈ વિતરાગ ભાવ કર્યો છે? રાગ દ્વેષ ન કર્યો માટે વિતરાગ ભાવ કર્યો છે કે તો કેવળ નાસ્તિ છે? અસ્થિ શું છે? રાગ દ્વેષ ન કર્યો એ તો નાસ્તિ થી, પણ અસ્થિ શું છે? વિતરાગ ભાવ છે તો કે નથી, તો પછી જાણ્યું કેવી રીતે? એમાં દોષ શું થયો? કે એને અવલંબીને એને જાણ્યું. કોને? સમયસરમાં ગાથામાં આવે છે, ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય આકાશ બધા છ દ્રવ્યની વાત લીધી છે. આમાં એ જ વાત છે ને, 271માં એ જ વાત છે કે હું જ્ઞાતા છું અને છ દ્રવ્ય મારું જ્ઞેય છે, એ મારા ઉપર દોષ છે. સમજા? મારું થયું ને એકત્વ થઈ ગયું, છ દ્રવ્ય મારું જ્ઞેય છે કે ખલાસ, એમ તો જ્ઞાતા જ્ઞેય પણ નથી. સ્વપર પ્રકાશકનો નિષેધ નથી કરવો, જો આમાં કેવી સૂક્ષ્મતા છે. નિર્જ્ઞાયક શંકર દોષનો નિષેધ કરવો છે, ઓલું તો સ્વરૂપ છે. એટલે એને પરને જાણતા પરને અવલંબે તો દોષ છે, વિતરાગ ભાવે પર જણાય જાય તો નિર્દોષ છે. જાણવાનું છોડવું કે અવલંબન છોડવું? ના, અવલંબવાથી દોષ થાય છે, જાણવાથી નહીં. એમ છે, ફેક્ટર જુદા જુદા છે બંને. જાણવું એક ફેક્ટર છે, અવલંબન લેવું એ બીજો ફેક્ટર છે. એમ જુદું પાડવું જોઈએ. સ્વભાવથી દોષ ન થાય એમ કેવું, સ્વભાવ ને અતિક્રમે એનું નામ વિભાવ છે અને વિભાવ છે તે દોષ છે. જ્ઞાન પરનો અવલંબન લીધે તે જ્ઞાન નો વિભાવ છે, અને જ્ઞાન સ્વસન્મુખતા છોડીને પરસન્મુખ થાય એ ઉપયોગી એનો દોષ છે, જેને જ્ઞપ્તિ ક્રિયા કહી છે અથવા જ્ઞેયની સંક્રાંતિ કહી છે, જ્ઞાનની સંક્રાંતિ ક્રિયા કહી છે અથવા જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા કહી છે ને, શુક્લ ધ્યાનમાં છે કે નહીં દોષ? બુદ્ધિપૂર્વકનો જ્ઞાનનો દોષ શું છે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આઠમે નવમે દસમે ગુણ સ્થાને? પરિવર્તન છે ત્યાં ક્રિયાનું પરિવર્તન સૂક્ષ્મ પણ છે, ઉપયોગમાં નથી, ઉપયોગતાત્મા પણ એ તો આખી પર્યાય છે ને, પર્યાયમાં ક્યાંય બી થાય તો પર્યાય તો એક જ છે ને, લબ્ધ ઉપયોગ થઈને પર્યાય તો એક છે, તો પર્યાયના કોઈ અંશમાં થાય, નિથી જ્ઞાંતર, ગુણથી ગુણાંતર, પર્યાયથી પર્યાયાંતર, દ્રવ્યથી દ્રવ્યાંતર, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, એ તો દોષ છે, એ વિભાવ છે, એ જ્ઞાનનો વિભાવ છે. એટલે જ્ઞાનને કેવા પ્રકારનો વિભાવ હોય એ જોવું જોઈએ. ચારિત્રને વિભાવ થાય તો કશાય થાય, શું થાય? મોહ થાય અને કશાય થાય. ત્યારે જ્ઞાનના વિભાવમાં કશાય ન થાય, મોહ થાય પણ કશાય થાય, અને જ્યાં મિથ્યા દર્શન હોય ત્યાં મોહ થાય પણ સમ્યક દર્શન હોય ત્યાં મોહ ન થાય, પાછો દર્શન મોહ ન થાય, ચારિત્ર મોહ થાય. એટલે ક્યાં વિભાવનું પરિમાણ કેટલું છે, કેવા પ્રકારનો વિભાવ થાય છે એમ ન સમજે તો ક્યાંય નું ક્યાંય લગાડી દે, મોટી ગડબડ થઈ જાય, વસ્તુનું સ્વરૂપ છૂટી જાય. એટલે એમ કેવું છે, એમને ભલે દ્રવ્યાના યોગથી નથી વાત કરી પણ અવલંબનનો વિષય તો ખ્યાલમાં છે ને, એટલે કે છે જ્ઞાનને જ્ઞેય ક્યાં બનાવવું છે કે ગ્રાહક કો જ્ઞાન કા જ્ઞેય બનાને કો જાતે હૈ, દ્રષ્ટિ ગલત છે, અવલંબન લેવાનો વાત આવી જાય છે. સ્વરૂપનું અવલંબન લે, ખુદ કા જ્ઞેય, ખુદ કો જ્ઞેય બનાયા, ખુદનું અવલંબન લીધું, રાગ ઉસમે જાણને મેં આજ આ જાતા હૈ, રાગ બનાના નહીં હૈ, રાગ નહીં હો જાતા હૈ, બનાના હૈ અને હો જાતા હૈ ઉસમે બહુ બહુ ફરક હૈ, એમ કેવું છે. બનાવવામાં તો એને કાંઈક એના પ્રત્યે ક્રિયા કરવી છે, ઓલી સહેજે થઈ જાય છે, એટલો ફરક છે. આ તો બધું પરિણામનું વિજ્ઞાન છે ને, પરિણામની રમત છે બધી, ગુણદોષમાં તો ગુણદોષ એ પરિણામની રમત છે અને પરિણામનું વિજ્ઞાન છે. અંદરમાં ને અંદરમાં કેવી રીતે કેમ થાય છે, જ્ઞાન ગુણ કેવી રીતે પ્રવર્તે છે, પોતાનું શ્રદ્ધાન કેવી રીતે પ્રવર્તે છે, પોતાનું ચારિત્ર, ત્રણ ગુણ મુખ્ય છે ને, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હ, તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી બંધ માર્ગ હ, આમાં સૂત્ર નીકળે કે ન નીકળે, અર્પિત માંથી અનર્પિત તો એ જ નીકળે છે. જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હ, તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી બંધ માર્ગ હ, આપોઆપ થઈ જશે, નુકસાન તો બંધ કરવું જોઈએ. અને લક્ષ્મમાં પોતાનો આત્મા હોવો કેન્દ્ર, જ્યાં સુધી લક્ષ્મમાં પોતાનો આત્મા ન હોય ત્યાં સુધી હિત અહિતનો વિષય લક્ષ્મમાં હોવો જોઈએ, ગુણદોષનો વિષય બહુ ઝીણી નજરે લક્ષ્મમાં હોવો જોઈએ, સૂક્ષ્મ સૂક્ષ્મ નજર.
બે પુત્રમાં કેટલા સિદ્ધાંતો છે,
ગંભીર વાતો છે, ગંભીર વાતો છે. સરળતાનો વિષય ચર્ચો ને, બહુ મુમુક્ષુ જીવે બહુ મંથન અને વિચારણામાં લેવા જેવો વિષય છે, અને એ પણ પોતાના પરિણામ પકડી પકડીને આ જીવને ક્યાં સરળતા થાય છે, ક્યાં અસરળતા થાય છે, કેવી કેવી રીતે થઈ જાય છે. હવે એક જીવને પોતાની અસરળતાને લઈને એ જીવ ફરવા માંગતો હોય એને પણ દોષ દ્રષ્ટિએ જોવે કેટલો મોટો અન્યાય થાય, અને એમાં એ હજી શરૂઆતમાં હોય અને શરૂઆતમાં હોય એ ભાગી જાય, સંતોષની સમીપ આવતો હોય. અમારે આ થયું હતું ગુરુદેવના ધ્યાન પછી, સમાજની અંદર થોડી અવ્યવસ્થા હતી, એ બેન્ચની પાસે આવવા જવાનું થયું હતું. આ સમજવા જેવું વિશે છે. તો અમે કાયમ કહીએ બે બહેનોને ભાઈઓને જે બેન્ચના પક્ષવાળા ગણાતા હતા, અમે તો કોઈ પ્રકારથી પક્ષમાં પક્ષાપક્ષી કરી નહોતી, જ્યારે પક્ષવાળા ગણાતા હતા એવું સત્પુરુષની નજીક કોઈ આવતું હોય એને ક્યારે ભૂલથી એને દૂર કાઢશો, નજીક થતા હોય એને નજીક આવવા દેજો. આ તો કેટલી વાર અમારે આવી કરતા હોય, ભલે ગઈકાલ સુધી કોઈએ ગમે એમ કર્યું હોય, આજે નજીક આવતા હોય તો આવવા દેજો. આજે કાલની દ્રષ્ટિએ આજે કોઈને નહીં જોવા, સમીપ આવતા હોય એને દૂર ન કરવા, બહુ મોટો અન્યાય છે, બહુ મોટો અન્યાય છે. એમાં કોઈ નબળો પાતળો તો ભાગી જ જાય, મજબૂત હોય તો મને ટકી જાય, ભલે મારું અપમાન કર્યું, મારે તો લાભ લેવો છે, ભલે અપમાન ગમે એટલું કરે. મારે બહુ પરિચિત ન લખશો હતા, ઘણો પરિચિત હતો, તમે આત્મારથી થઈને જ્ઞાનીથી દૂર રહ્યો છો, તમારા જેવા એ તો જ્ઞાનીના અંતે પાસે થઈને રહેવું જોઈએ. આવી વાત જયારે કરી ત્યારે એમને કહ્યું શું કરીએ ભાઈ, બહુ અપમાન કરે છે, શું કે અપમાન કરે, એને સુધારવા છે. કીધું સુધારી દઈએ આપણે, જે અપમાન કરવા આવે ને એને એમ કહો કે તમે જેટલું અપમાન કરી શકો ને એટલું અપમાન કરો, મારો હું આજ તૈયાર થઈને આવ્યો છું, મારો આત્મા આજે એવો તૈયાર થઈ ગયો છે કે તમારો ચંપલ ને મારું મોઢું, તમારો જોડો ને મારું મોઢું, તમારાથી થાય એટલું અપમાન કરો. પણ મેં સત્પુરુષના ચરણ પકડ્યા છે, છોડીશ નહીં, હવે તમારા અપમાનથી હું છોડી દઈશ, એ હવે નહીં બને. સત્પુરુષ છે ને, સત્પુરુષને પકડવા છે ને પકડ્યા છે, હવે તમારે જે કરવું એ કરો, જેટલા માથલા ધોવા એટલા ધોવા, જુઓ બધા સીધા દૂર થઈ જશે, જેટલા ડાલે છે ને એ સીધા થઈ જશે, ન કરી શક્યા, ન જ કરી શક્યા. જરાક યોગ્યતા તો જોઈએ, સરળતા તો એવી ચીજ છે, પણ બહુ વિચારવા જેવું વિષય છે, સમજવા જેવું વિષય છે. કેમ કે લોભ ભય, અપકીર્તિ ભય, અપમાન ભયથી જો સત્પુરુષનું વિમુખતા થાય, કે સત્પુરુષ પ્રત્યે ઉપેક્ષા થાય કે ઉદાસીનતા થાય, તો પણ એ બહુ મોટી તક ચૂકી જવા જેવો વિષય છે. બહુ મોટો, મોટી બહુ અલભ્ય તક છે, દુર્લભમાં દુર્લભ યોગ છે, એ ચૂકી જવા જેવો વિષય છે. બે બાજુની પોતાની તૈયારી હોય છે, સરળતા એટલી, અને આમે પણ પોતા બીજાના પ્રત્યે પણ એટલી સરળતા, ને પોતે પણ એટલો તૈયાર છે. એક એક વાત એ પાછળ ઘણી ગંભીરતા છે. ધર્મની શ્રદ્ધા કેટલી રીતે થાય છે, એટલે જ્યાં જે અપેક્ષા અને વિવિક્ષા હોય તે સમજવી. ઉપયોગ તે ધર્મ છે, એમાં જીવ જેને સાવધાન થઈને ગ્રહણ કરે, સ્વરૂપને સાવધાન કરીને ગ્રહણ કરે તો તે આત્મધર્મ છે. પર પદાર્થોને સાવધાનીમાં ઉપયોગ ત્યાં લાગે તો તે અધર્મરૂપી ધર્મ છે. ઉપયોગ કેવો? અધર્મરૂપી ધર્મ છે. ધર્મ એટલે ભાવને ધારણ કરવો, ધારયતી ઇતિ ધર્મ, મૂળ વાત આટલી છે. ઉપયોગ જે ભાવને ધારણ કરે તે ભાવ તેને ત્યાં ધર્મરૂપે કહેવામાં આવે. ભાષા સમિતિ, ઈષ્ણા સમિતિ, જે કઈ બાહ્ય પ્રવૃત્તિ છે એમાં યત્ન રાખવી, શ્રાવકોએ પણ યત્ન રાખવી, કોઈ પણ ચીજ લેવી મૂકવી. પેલા તો છાણા લાકડા બાળતા ને, જોઈ લઈએ કે અંદર જીમાતો હોય તો ખંખેરી નાખવી, ઠપકારવી, હા તો એ બધી યત્ન. એટલે એ વ્યવહાર ધર્મની વાત છે. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એનો સારો અર્થ થાય, જાતનો વ્યવહાર ધર્મ છે. કોઈને હિંસા ન થાય, હા, એટલે એને ત્યાં ધર્મનું નામ આપે કે યત્ના તે ધર્મ છે, તો એના ઉપર વજન રહે. જ્યારે એક પણ જીવને દુઃખ પહોંચાડવું નથી એવો મુમુક્ષુ ભૂમિકા ધર્મ છે, હે, કે કોઈ એક પણ જીવને મારા નિમિત્તે મારે દુઃખ પહોંચાડવો નથી, ત્યારે પછી જેટલી શક્યતા હોય તે એને યત્ન રાખવી જોઈએ. આ તો પોતાને સાવધાની રાખવાની વાત છે, બાકી દુનિયા તો દુનિયાની રીતે ચાલો. આ જગતના 363 પાખંડ ક્યાંથી નીકળ્યા? ઋષભદેવ ભગવાનની વાણી છું તે ક્યાંથી નીકળ્યા? એને એમ કર્યું કે હું અર્થઘટન કરું તે બરાબર, તો કે પણ ભગવાન બીજા કોઈ જ્ઞાની એમ કે ભાઈ ભગવાન તીર્થંકર દેવ એમ નહોતા કહેવા માંગતા, આદિનાથ પ્રભુએ તો આમ કહ્યું છે, તો કે નહીં તમે એમ સમજો છો, હું આમ સમજું છું, મારું સાચું, એનો ઉપાય છે કોઈ? ત્યારે તીર્થંકર દેવે કહ્યું કે એ પણ પ્રભુ છે, પણ ઊંધો હાલે છે એ પણ પ્રભુ છે, એને બીજો પ્રભુ ફેરવવા સમર્થ નથી. શ્રીમદજી એક વ્યંગ ભાષા કે જેને ઈશ્વર રખડાવવા માંગે છે એને છોડાવવાનો પ્રયત્ન કરવો તે વ્યર્થ છે. એટલે શું કે એ જીવનું હોનાર ને પરિભ્રમણ ઘણું લાંબુ છે, એને તું હું છોડાવી દેવાનો હતો, એટલે એ બધા અસમાધાન ને ખોટા વિકલ્પો વધવાનું કારણ થાય. માટે પોતે તો સમાધાનથી ચાલ, જ્ઞાન દ્રષ્ટિએ ચાલુ છે. પછી સમોસર જૈન માં પૂછે કદાચ, અને તીર્થંકર ભગવાન કે તો એ માને નહીં, ઉડારિયા ફરી જાય, હે, માને. આપણે ત્યાં નથી બીજું, ગુરુદેવ ને સર્વસ્વ ગણી ને ભક્તિ કરી હોય ને ગુરુદેવ નું ન માને એવું નથી બન્યું. ગુરુદેવ પણ હું એમ નથી કેતો, ન ફરે તો ન ફરે. પછી નામ કે ગુરુદેવ આમ જ કહેવા માંગે છે, શું કે ગુરુદેવ? ગુરુદેવ કઈ ના હું એમ કહેવા માંગતો નથી, તો પણ ના બને. શંકર નું એમ જ છે કે જીવ તો પોતે પરમેશ્વર ને પ્રભુ છે કે નહીં. ફરીને પૂછે તો પોતે કઈ ફરી જાય એવું કઈ નથી, પોતે ફરવા માંગે તો ફરે, પોતે ફરવા ના માંગે તો કોણ ફેરવે? એને તીર્થંકરે ન ફેરવે. કોઈને કોઈ ફેરવી શકે નહીં, એટલે ફરવા માગે એને ફેરવો એવો ઉપચાર કરાય છે. માગે ફેરવે પણ કોઈની ફરિયાદ કોઈ કરે તો એ જીવના ગુણ ક્યાં જાય? મહાવીર ભગવાન ભગવાન ને દીકરી ન થાય. જે ભગવાનને તીર્થંકર દેવે ગ્રસ્ત અવસ્થામાં લગ્ન કર્યા હોય એને દીકરી જન્મે નહીં. શું એને દીકરી ન જન્મે, એને પુત્રો જ હોય બધા. એમ પુત્રી થાય તો એ અચ્છેરું ગણાય છે. હા, મહાવીર સ્વામી તો બાલ સંસ્કારી હતા. મહાવીર સ્વામીએ લગ્ન કર્યા જ નથી. આ દિગંબરનો ઇતિહાસ એમ બોલે છે. ત્રીસ વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી. બાલ બ્રહ્મચારી હતા. પાંચ તીર્થંકરો બાલ બ્રહ્મચારી હતા, એમાં મહાવીર સ્વામીનું નામ છે. જગત માં અસત્ય અને સત્ય અનાદિ છે. કોઈ ન મિટાવી શકે વિદ્વાનો ને, તીર્થંકરે ન મિટાવી શકે. પછી વિદ્વાન ને ક્યાં વાત કરવી, તીર્થંકરે ન મિટાવી શકે. અસત્ય અભિપ્રાય અને સત્ય અભિપ્રાય અનાદિથી ચાલે છે અને અનંતકાળ ચાલવાનો છે. માટે એનો એ પ્રશ્ન ઉઠાવવા જેવો નથી. 327 સ્વ પર કે પ્રતીતિ કરને કા તો શાસ્ત્ર ને આતા હે ને. સ્વ પર ની પ્રતીતિ કરવી, જ્ઞાન પ્રદાન કથન એવું આવે. દર્શન પ્રધાન માં પ્રતીતિ માં ક્યાં સ્વની પ્રતીતિ થાય છે? પરની પ્રતીતિ વિષય જ નથી ને પર શ્રદ્ધા ને, તો જ્ઞાન પ્રધાનતાથી એમ કહેવાય શાસ્ત્ર માં. નવ તત્વની પ્રતીતિ કરવી, એમાં અશ્રુ તત્વ રાગ તત્વ આવ્યું. અરે સ્વ કી પ્રતીતિ કરો, પર કી પ્રતીતિ ઉસમે આ જાયગી. પરમે નહીં, એમાં સ્વની પ્રતીતિમાં અપની ખુદ કી પ્રતીતિ કરો. ખરેખર તો પ્રથા તો પોતાની જ કરવાની હોય છે. પછી જ્ઞાન અપેક્ષા એ કહેવાય છે, જ્ઞાન પ્રધાનતા. આત્મા જેવો અનુભવમાં આવ્યો એવી જ નિર્વિકલ્પ પ્રતીતિ, એ સ્વની પ્રતીતિ છે, શૂન્ય દર્શન છે. એવો છું એવી પ્રતીતિ, અનુભવમાં અનુભવાઈ રહ્યો છું તેવો જ છું એવી નિર્વિકલ્પ પ્રતીતિને સમ્યક પ્રતીતિને સમ્યક દર્શન કહેવામાં. અપેક્ષિત કથન આવે શાસ્ત્રમાં તો જ્ઞાન પ્રધાને આવે ને, ચારિત્ર પ્રધાને આવે ને, પુરુષાર્થ પ્રધાન ને, બધા કથન તો આવે છે. એમને તો ઉપાદાનની મુખ્યતાથી જ બધી વાત કરી છે. બહુ ચોખોટમાં ગયા નથી અને સીધે સીધી ડાયરેક્ટ વાત કરી નાખી છે. આમ કરો ને ત્રણસો સત્યાવીસ. ત્રિકાળ એકા પક્ષ કરો, ત્રિકાળી કા પક્ષ કરો, એસા અપૂર્વ પક્ષ કરો કે અનંત કાળ મે કભી હોવાન હો. ઓર વર્તમાન કા પક્ષ, વર્તમાન અવસ્થાનો, વર્તમાન તો અવસ્થા છે. વર્તમાન એટલે વર્તમાન, ત્રિકાળીનું વર્તમાન નહીં. એક સમયની પર્યાય છે એનો પક્ષ છોડો. અનાદિથી એક સમયની પર્યાયનો પક્ષ છે એ છોડી અને નિશ્ચયના ત્રિકાળીના પક્ષમાં આવો. ઓળખાણ થાય તો અપૂર્વ પક્ષ થાય. એવો પક્ષ કરો, એવો પક્ષ કરો એટલે ભાષામાં અને વિકલ્પમાં નહીં, ઓળખાણમાં, જ્ઞાનથી ઓળખાણ. સુખિયાજીની ચર્ચામાં એવી વાત છે, જે જ્ઞાનથી કરો એ બરાબર છે અને રાગથી કરો તે બરાબર નથી. જેમ કે તમે ભક્તિ કરો તો જો રાતથી ભક્તિ કરશો તો થાકી જશો, જ્ઞાનથી ભક્તિ કરો તો નહીં થાકો, એવા બધા દ્રષ્ટાંત. નિર્ણય કરો તો રાતથી કરશો તો એ નિર્ણય ખોટો છે, કર્તવ્ય છે. જ્ઞાનથી કરો તો એ નિર્ણય સાચો છે, એવા ઘણા બોલી લીધા. રાગ અને જ્ઞાન જુદા પાડી પાડે. કાર્ય રાગમાં ન કરવું ને જ્ઞાનમાં કરવું. જ્ઞાન પ્રધાનતાથી ઘણી વાતો કરે છે. પણ આત્મારથીના બોલ ઘણા છે, કેટલીક વાતો સારી કરે છે. ત્રિકાળિકા પક્ષ કરો, એસા અપૂર્વ પક્ષ કરો, એ ઓળખાણ વગર ન થાય. એવો અપૂર્વ પક્ષ છે એ ઓળખાણ વગર, જે ઓળખાણ પૂર્વક થાય એ છૂટે નહીં. એમાં વિશ્વાસ આવે છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી ને, 751 નો બીજો બોલ. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એટલે વિશ્વાસ આવ્યો. પ્રતીતિ એટલે અહીંયા વિશ્વાસ આવ્યો. કેવી રીતે વિશ્વાસ આવ્યો? કે અનુભવ અંશથી ઓળખાય ને વિશ્વાસ આવ્યો. અનુભવ અંશ એટલે વેદન અંશ, વેદન અંશ એટલે પ્રત્યક્ષ અંશ. પ્રત્યક્ષ અંશે જે વિશ્વાસ આવ્યો એ વિશ્વાસ અપૂર્વ આવ્યો છે, એ ખસે નહીં શકે. નજરાય છે, લીધું ને એક વાર દ્રષ્ટિમાં આવ્યા પછી એ નજરાય છે, પછી એ નજરમાંથી આત્મા ખસી શકતો નથી, અથવા આત્મા ત્યાંથી ખસતો નથી. નજર ખસતી નથી એના બદલે ત્યાં પરિણામ ખસતો નથી, એમ નહીં આત્મા ખસતો નથી ત્યાંથી. પરિણામ ત્યાંથી ખસતું નથી એ ભેદની કથન પદ્ધતિ છે, અને આત્મા ત્યાંથી ખસતો નથી અભેદની કથન પદ્ધતિ છે. બીજી ગાથામાં લીધું ને, દર્શન જ્ઞાન ચારિત્ર ઠીદો, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર થયો, આત્મા સ્થિર થયો ત્યાં. પરિણામ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર ન થયા, આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર થઈ ગયો. એ અભેદ કથની છે, એ અનુભવ થવા માટે. અને ખાસ કરીને જીવ પરિણામમાં અભેદપણે એકત્વપણે વર્તી રહ્યો છે એને એ કથની બહુ અનુકૂળ છે, સમજવા માટે, ભાવ ઉપસાવવા માટે બહુ અનુકૂળ પત્ર. બહુ વિચક્ષણતાથી પદ્ધતિ જે પણ આવી છે સમય સાથે, ઘણી વિચક્ષણતાથી. મિથ્યા દ્રષ્ટિના પેટમાં ગરી ગયા આચાર્ય, એના પેટમાં ગરીને જોયું કે આને ખૂણે ખાતરે પણ હવે એનું પેટ સાફ કરી નાખો, ક્યાંય મલિનતાને મળ રહેવા દેવો નથી. એવું બ્રશ લઈને અંદર ગયા, સાફ સુથરી એવી શૈલી છે. અભેદ પ્રધાન પર્યાયની અભેદતામાં ઊભો છે ને, પર્યાયની પ્રધાનતામાં ઊભો છે ને, એને પર્યાય પ્રધાનતાથી દ્રવ્યનો ઉપદેશ છે. સમયસારમાં પણ શૈલી પર્યાય પ્રધાન દ્રવ્યનો ઉપદેશ છે. દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠીદો તે પર સમય છે, ભૂગોળ પ્રદેશમાં થયો તે પર સમય છે ને, દર્શન દર્શન ચારિત્રમાં સ્થિત થયો તે પર સમય છે. પર્યાય પ્રધાન વાત પહેલેથી જ શૈલી છેલ્લે 47 શક્તિમાં એ વાત લીધી. કુંદાચાર્યની અભિપ્રાય તો પકડી લીધો અમૃતચંદ્રાચાર્ય, કે અહીંયા શૈલી કઈ છે પૂર્વાચાર્યની. તો એક એક શક્તિનું વર્ણન પરિણમનશીલતાથી લીધું. પ્રકાશ શક્તિ તો કે વિશદ, સ્પષ્ટ વિશદ એટલે સ્પષ્ટ સ્વસંવેદનમય, વિશદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. સ્વસંવેદન તો પરિણમનમાં થાય છે. પ્રકાશ શક્તિ તો ધ્રુવ છે, ત્રિકાળ છે. તો શક્તિ ધ્રુવ ને ત્રિકાળ છે એમ ન કીધું, વેદનમયી શક્તિ છે. સંવેદનમાં એ શક્તિના દર્શન થાય છે. પરિણામમાં શક્તિના દર્શન થાય છે. શક્તિ પરિણામ એ ગુણનું જ કાર્ય છે. પરિણામ તે ગુણનું કાર્ય છે. ગુણ જ્યાં પ્રગટ થયેલો હું જોઉં છું, પ્રગટ થયેલો ગુણ જોઉં છું એટલે ગુણના મને અપ્રગટ ગુણના પણ મને દર્શન થાય છે. એવી રીતે શુદ્ધ જ્ઞાન કરાયું છે. જ્યાં દ્રષ્ટિ તો પર્યાયને સમજે છે, અવ્યક્તને સમજતો નથી, પકડી શકે એવી એની પરિસ્થિતિ નથી. એટલે તો જયચંદજીએ લીધું 446ના ભાવમાં કે ચૈતન્ય શક્તિ એટલે પારિણામિક ભાવ છે તેને પણ અહીંયા અમે લક્ષણ કહેતા નથી. કેમ કે તે અપ્રગટ અને અવ્યક્ત છે, તેનાથી આત્માનો નિર્ણય થઈ શકે નહીં. પ્રગટ લક્ષણથી નિર્ણય થાય. પ્રગટ લક્ષણ એ ભાન. પણ પ્રગટ ન હોય તો પકડાય જ નહીં. એટલે ઓળખીને અપૂર્વ અપૂર્વ પક્ષ કરો એમ કહેવાય છે ઉપદેશની ભાષામાં. ઓળખાણ થાય ત્યારે એવો પક્ષ થઈ જાય છે. કરવો પડતો નથી પણ થઈ જાય છે. આવો મહાન પરમાત્મા પોતે એનું ભવન ન થઈ જાય તો બીજું શું થાય? એ અંદરમાં મૂર્તિમંત સિદ્ધપદ છે. જેવું દેહ છે દેહના આકારે મૂર્તિમંત આખું સિદ્ધપદ જ બિરાજમાન છે. સિદ્ધની મૂર્તિ છે. જોવે તે એનું ભવન આવી ચીજ છે. અંદરમાં દુનિયાને ભૂલી જાય એ જીવ દુનિયાને ભૂલી જાય. દુનિયા હોના નહીં થાય તો તૃણવત છે. એટલે એમ કહ્યું કે આખું જગત સોનાનું થાય તો અમારે તૃણવત છે. તણખલાની તુલે છે. લેવા જગત જગતના રસ્તે મેં અમારા એવો પક્ષ થઈ જાય છે. અસાધ્ય નથી, સહજ સાધ્ય છે. કોઈ અપેક્ષા એ દુસાધ્ય કહેવાય છે. કોઈ અપેક્ષા એ કઈ અપેક્ષા એ કે પરની રમણતા તીવ્ર કરી મૂકી હોય આ જીવે ત્યારે એને દુસાધ્ય કહેવાય છે. પણ જેને પરની રમણતામાં ખાસ રસ આવતો નથી એને તો સહજ સાધ્ય છે. એને તો સહજ સાધ્ય છે. સ્વરૂપમાં રમણતા કરવી એવો ચારિત્ર ગુણનો સ્વભાવ છે. આત્મામાં જે ચારિત્ર નામનો ગુણ છે એ ગુણનો સહજ સ્વભાવ એવો છે કે પરિપૂર્ણપણે નિરવશેષપણે સ્વરૂપમાં જ લીન રહેવું એ એનો સ્વભાવ છે. પછી સ્વભાવમાં અશક્ય શું હોય? સ્વભાવ અશક્ય કેમ હોય? એ તો જીવનો સ્વભાવ જ છે. વિભાવમાં જાજો ભટકે છે એને દુસાધ્ય છે, થોડો ભટકે છે એને સહજ સાધ્ય છે. બસ આટલી વાત છે. એટલે બે અપેક્ષાના કથન આવે શાસ્ત્રમાં. શ્રીમદજી કહે છે ને સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. અને કે જે સત પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે કટિબદ્ધ થયો તેને, પણ જેને હજી રસ પડે છે બધી જગ્યાએ બહારમાં એના માટે કઠિન છે ને દુષ્કર છે ને દુર્લભ છે ને એ બધા શબ્દો પછી એને લાગુ પડે છે. બે જાતની યોગ્યતા હોય છે. પ્રશ્ન કર્યો છે. અનુભવ મે આવે તો ઇધર બેઠા કહા જાય ના? અનુભવમાં આવે ત્યારે સ્વરૂપમાં બેઠો એમ કહેવાય ને. તમે આત્મામાં બેહીને વાત કરો, ઇધર મેં બેઠો ઇધર મેં બેઠ કરકે વાત કરો એમ કહો છો. અનુભવમાં આવે ત્યારે ને મારે તો અનુભવ નથી થતો, અનુભવમાં આવવું છે, સ્વાનુભવમાં સ્વાનુભવ કરવો છે, સ્વાનુભવ કેમ થાય માટે અમે ચિંતિત છીએ. તો દ્રવ્ય દ્રષ્ટિથી બધા ઉત્તર દીધા છે કે કહે છે કે અનુભવ કી દરકાર છોડ દો, સ્વરૂપના અનુભવની દરકાર પણ છોડો એમ કહે છે. સ્વાદ લેના એટલે પર્યાયનો અનુભવ કરવો, નિર્વિકલ્પ વિતરાગ પર્યાયનો આનંદનો સ્વાદ લેવો, એ કોઈ ધ્યેય થોડાઈ છે? જેનો આશ્રય લેવો છે એ ધ્યેયભૂત તો ત્રિકાળી આનંદનો મહાસાગર છે, એમાં એક તરંગ એનું પ્રાપ્ત કરવું આનંદનો એવો ધ્યેય થોડો છે? ધ્યેય કા પક્ષ કરના ચાહીએ, ત્રિકાલી સ્વભાવ કા પક્ષ કરના ચાહીએ, એ દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી વાત એ રીતે છે કે સ્વરૂપનો અનુભવ કરવાની ચિંતા અને દરકાર રાખવાથી સ્વરૂપનો અનુભવ થતો નથી, અથવા પર્યાયના ધ્યેયે પર્યાયની પ્રાપ્તિ નથી, દ્રવ્યના ધ્યેયે પર્યાયની પ્રાપ્તિ છે. અહીંયા ધ્યેય એટલે આશ્રય કરવા યોગ્ય, આશ્રય સ્થાન એટલું લેવું પડે, એથી વધારે સાધ્યની અપેક્ષાએ તો પર્યાય સાધ્ય છે, દ્રવ્ય તો અનાદિ સિદ્ધ જ છે, અનાદિ સિદ્ધ હોવાથી એને સાધ્ય કરવાનો પ્રશ્ન નથી, પર્યાય જ સાધ્ય છે. પણ અને બંનેને ધ્યેય કહેવાય, સાધ્યને પણ ધ્યેય કહેવાય અને આશ્રય કરવા યોગ્ય હોય, ધ્યાનનો વિષય જે હોય, જ્યાં ધ્યાન કેન્દ્રિત થતું હોય એને પણ ધ્યેય કહેવાય. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ અર્થ કરવો. અહીંયા એમ કહ્યું કે સ્વાદ લેના એ કોઈ ધ્યેય થોડાઈ છે, એટલે એ કોઈ આશ્રય કરવાનો વિષય છે. મને આનંદ આવે તો સારું, મને આનંદ આવે તો આત્માનો આનંદ આવે તો સારું, એમ આનંદ નહીં આવે. એ શૈલીથી વાત લીધી છે, દ્રવ્ય દ્રષ્ટિની શૈલીથી એ વાત લીધી છે. આપણે શાસ્ત્રમાં તો ભાવનાની વાત આવે ત્યારે એવી પણ વાત આવે છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે હું આત્માનંદમાં જુદું, એ રાગનો નિષેધ કરવા માટે એવી પણ વાત આવે. પણ એ કઈ આશ્રયનો વિષય નથી, એ વાત તો એ સ્થાને જ રહે છે કે આશ્રયનો વિષય થાય અને આશ્રયનો વિષય એને કરાય. આશ્રય ત્રિકાળીનો છે, ભાવના છે ત્યારે પણ બરાબર ખ્યાલમાં છે કે ત્રિકાળીના આશ્રય જ એ થશે. પણ મારી વર્તમાન અવસ્થામાં મારે સંતોષાઈ જવું નથી, એ મારો આર પડ્યું છે. મારી વર્તમાન અવસ્થામાં મારે સંતોષાઈ જવું નથી, પણ ઉપર ઉપરની અવસ્થા આપવી જોઈએ એમ વાત છે. અને એ બધી અવસ્થા દ્રવ્યના આશ્રય આવે એમાં કંઈ ફેરફાર નથી. ચતુર્થ ગુણ સ્થાનથી માંડીને ઠેઠ ઉપર 14મા ગુણ સ્થાન સુધી બધી અવસ્થામાં સ્વરૂપનો આશ્રય એ જ શુદ્ધતા પ્રગટે છે, સ્વરૂપના અવલંબને જ શુદ્ધતા પ્રગટે છે, સ્વરૂપના ધ્યેય જ શુદ્ધતા પ્રગટે છે. એ કાર્ય પદ્ધતિમાં ત્રણ કાળમાં બીજો ફેરફાર નથી, એ અબાધિત ત્રિકાળી અફર સિદ્ધાંત છે. અફર સિદ્ધાંત ફરે નહીં ક્યાંય એવો સિદ્ધાંત છે. ત્યાં તો પછી ઉપયોગ જ ફરતો નથી, 13મા ગુણ સ્થાનથી ઉપયોગ ફરતો નથી, સિદ્ધ દશામાં નહીં. 12મા ગુણ સ્થાન સુધી જે કાંઈ છે તે સંક્રાંતિ છે, કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી. 13મા ગુણ સ્થાને એ વાત પૂરી થઈ ગઈ, ભલે અહીંયા હજી સિદ્ધ દશા નથી પ્રગટી, પછી ઉપયોગ જે ફરવાનો પ્રશ્ન રહેતો. બધા અનુજીવી ગુણ, એકલો જ્ઞાન નહીં, જેટલા અનુજીવી ગુણ છે એ બધા પૂર્ણ શુદ્ધ પ્રગટ થઈ ગયા, પ્રતિજીવી ગુણો બાકી છે એ 13માં 14માં. આ સુધી શાસ્ત્ર પદ્ધતિથી આ વાત છે, અનુજીવી ગુણો ને પ્રતિજીવી ગુણો. ભગવાન